આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/ગુજરાતી પર.
મિત્રો, હવે વાત કરીશું આપણે ટ્વિંકલબેન અને પૃથેશભાઈ સાથે. પૃથેશભાઈ અને ટ્વિંકલબેન લગભગ 2 દાયકાથી કેન્સમાં આવીને વસ્યા છે, અને જો એમ કહીએ કે તેઓ કેન્સમાં આવીને વસનારા પ્રથમ ગુજરાતી પરિવાર છે તો પણ કંઈ ખોટું નથી. હું વધારે સમય નહીં લઉં અને ચાલો આવકારીએ પૃથેશભાઈ, ટ્વિંકલબેન અને તેમના પુત્રી જસલીનને. સ્વાગત છે આપ ત્રણેયનું SBS ગુજરાતી કાર્યક્રમમાં.
થેન્ક યુ.
પૃથેશભાઈ, તમારા વિશે થોડી માહિતી આપશો. આપ ક્યારેક આવ્યા ઓસ્ટ્રેલિયા અને કેન્સમાં ક્યારે સ્થાયી થયા?
હું ઓસ્ટ્રેલિયામાં 2003માં, હું પહેલાં હતો ગોલ્ડ કોસ્ટ બોન યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ, અને પછી 2006માં મને અહીંયા કેન્સમાં જોબ મળી, જે મારી ફિલ્ડની હતી, ટેક્સ એકાઉન્ટન્ટની. પછી મેં અમારું, અત્યારે હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને હવે મારી પોતાની પ્રેક્ટિસ છે.
બરાબર, એટલે જોબ મળી એટલે તમે કેન્સ આવવાનું નક્કી કર્યું
મારી ફિલ્ડમાં? કરેક્ટ.
બરાબર, તો એ વખતે તમે જ્યારે કેન્સ આવ્યા પૃથેશભાઈ, ત્યારે એટલા ગુજરાતી પરિવારો નહોતા કે કોઈ ગુજરાતી સમુદાય નહોતો, ભારતીય સમુદાય પણ ઘણો ઓછો હશે, તો અહીંયા તમને સેટ થવામાં કોઈ મુશ્કેલી પડી?
અમને સેટ થવામાં તો આપણે ગુજરાતી લોકો ના હોય પણ અહીંયા બીજા બધા મલ્ટીકલ્ચરલ લોકો હતા, એટલે બહુ વાંધો નહીં. પણ અમારા વાઇફ વેજીટેરિયન છે તો એને થોડી તકલીફ પડી હતી.
બરાબર. ટ્વિંકલબેન, આપને પૂછું કે ઘર ચલાવવામાં કેવી રીતે તકલીફ પડી? શું અહીંયા કોઈ ઇન્ડિયન ગ્રોસરી શોપ હતી? તમને કરિયાણું લેવામાં કેવી મુશ્કેલીઓ પડી?
ના, ત્યારે અહીંયા અમે જ્યારે આવ્યા એ વર્ષોમાં અહીંયા ગ્રોસરી સ્ટોર એશિયન સ્ટોર હતો, ઇન્ડિયન સ્ટોર નહોતો. એટલે ત્યારે અમને આપણે રોટલી માટે લોટ ને એવું બધું મળવામાં ને એવું બધું થોડું તકલીફ હતી, જે પછી ધીરે ધીરે આપણા બધા ગુજરાતી ફેમિલી આવતા ગયા અને આપણે અહીંયા જેમ જેમ બધા ફેમિલી સેટ થતા ગયા અને વિકાસ થતો ગયો, એવી રીતે અમને હવે અહીંયા બધું ગુજરાતી જમવાનું મળી રહ્યું છે. અને આઈ એમ વેજીટેરિયન, આઈ એમ પ્રાઉડ ઓફ દેટ, કે હવે કંઈ પ્રોબ્લેમ નથી એવો.
બરાબર, એટલે પહેલાં તમારે પાસ્તા ખાઈને ચલાવવું પડતું હશે, પણ હવે તમે, હું તમને કહું કે તમે મને હાંડવો કે ઢોકળા કે પાત્રા ખવડાવો તો તમે મને બનાવી શકો, રાઈટ?
હવે મળી જાય, હવે આરામથી મળી જાય.
બિલકુલ. પૃથેશભાઈ, રિજનલ ટાઉન વિશે આપણે ઘણી વખત સાંભળીએ છીએ કે અહીંયા નોકરી મેળવવા સંઘર્ષ કરવો પડે છે, જે મેટ્રો સિટીઝ હોય કે મેલબર્ન, સિડની, બ્રિસ્બેન, એમાંથી જે લોકો અહીંયા આવે છે અલગ અલગ પર્પઝથી, તો નોકરી મેળવવા માટે કેવો સંઘર્ષ કરવો પડે છે? આપે શું જોયું છે? આપ આટલા વર્ષોથી અહીંયા સ્થાયી થયા છો, આપને તો નોકરી મળી એટલા કેન્સ આવ્યા હતા, પણ બીજા પરિવારોમાં તમે શું જોયું છે? તમારા અનુભવ શું કહી રહ્યા છે?
સાચી વાત, આપણે અહીંયા કેન્સમાં પ્રોફેશનલ જોબ્સ વધારે છે, હેલ્થમાં, સર્વિસ ઇન્ડસ્ટ્રી, ટુરિઝમમાં, પણ જે આપણે ઇન્ડિયન લોકોના જે બધા અહીંયા આઈટી કરીને આવે, આઈટી છે, પછી એવું જે બધી ટેકનિકલ જોબ છે બહુ ઓછી છે અહીંયા. અને પહેલાં બહુ તકલીફ હતી જોબ માટે, કારણ કે કેન્સ છે થોડું સિઝનલ સિટી છે, પણ હવે અહીંયા બી પોપ્યુલેશન ગ્રોથ વધારે થવાથી અત્યારે બહુ એટલું બધું ડિફિકલ્ટ નથી.
બરાબર, એટલે આપણે જેમ કહી શકીએ કે પર્થ માઇનિંગ માટે જાણીતું છે અને ડાર્વિનમાં પણ માઇનિંગ ઇન્ડસ્ટ્રી છે, કેન્સમાં કઈ ઇન્ડસ્ટ્રીમાં લોકોને જોબ મળે છે?
આપણે અહીંયા હેલ્થ ઇન્ડસ્ટ્રી, હેલ્થ મોટું છે, કારણ કે કેન્સ છે એ હબ છે, કેન્સ બેસ હોસ્પિટલ, પછી અહીંયા ટુરિઝમ અને એગ્રીકલ્ચર.
બરાબર. ટ્વિંકલબેન, આપ કંઈ એડ કરવા માંગશો એમાં?
કેન્સમાં એ વાત સાચી છે કે હવે પહેલાં કરતાં લોકો વધારે આવે છે અને સ્પેશિયલી આ ઇન્ડસ્ટ્રી વધારે આગળ પડતી છે, અને લોકો અહીંયા હવે એવું પણ છે કે લોકો ખાલી વિઝા માટે પણ અહીંયા કેન્સમાં પ્રિફર કરે, પીઆર માટે પણ, અને ઘણા લોકો અહીંયા બિઝનેસ માટે પણ આવે છે. અને હવે અહીંયા કાઇન્ડ ઓફ એવું છે કે લોકો બિઝનેસ પણ ખરીદે છે અને અહીંયા આપણા ઇન્ડિયન્સ અને સ્પેશિયલી ગુજરાતી પણ બિઝનેસમાં બધી રીતે બધા ઇન્ડસ્ટ્રીમાં કાઇન્ડ ઓફ ઇન્વોલ્વ છે, જેમ કે કેફે રેસ્ટોરન્ટ્સ છે, ઇન્ડિયન ગ્રોસરી સ્ટોર્સ છે, ઇવન આપણે કહીએ કે પેટ્રોલ સ્ટેશન આપણા ઘણા બધા સાઉથ ઇન્ડિયન લોકો પણ લીધેલા છે. અને એવી રીતે હવે આપણા ખાસ કરીને ઇન્ડિયન મલ્ટીકલ્ચર સોસાયટી અહીંયા કેઇન્સમાં હવે જે રીતે કેઇન્સનો ગ્રોથ થઈ રહ્યો છે એવી રીતે દરેક ફિલ્ડમાં આપણા ઇન્ડિયન્સ છે અને કેઇન્સની કમ્યુનિટીમાં સારું કોન્ટ્રીબ્યુશન છે.
રાઈટ, એટલે એવું કહેવાતું હતું કે કેઇન્સ એક ટ્રાન્ઝિટ સિટી છે કે ભાઈ મેટ્રો સિટીમાંથી કોઈ કેઇન્સ આવે જસ્ટ બીકોઝ ઓફ ધેર પીઆર પર્પઝ અને પરમેનન્ટ રેસિડેન્સી કે એમનો વિઝા પર્પઝ પૂરો થાય એ પછી એ લોકો કેઇન્સ છોડીને જતા રહે. પણ હવે છેલ્લા કેટલાક વર્ષોમાં ચિત્ર બદલાયું છે.
હા, હવે હવે લોકો અહીંયા સેટ થાય છે અને સ્પેશિયલી આફ્ટર કોવિડ પછી બધા લોકો હવે અહીંયા પ્રિફર રહેવાનું પસંદ કરે છે કારણ કે કેઇન્સ બીજા સિટી સિડની મેલબર્ન મોટા સિટી કરતાં અહીંયાનું રહેણી કહેણી બહુ સારી છે.
ગુજરાતી કમ્યુનિટી વિશે વાત કરશો કે શરૂઆતમાં ઓછા સભ્યો હતા પણ અત્યારે ગુજરાતી સમુદાયના કેટલા સભ્યો વસે છે કેઇન્સમાં, કેટલા પરિવારો છે?
હવે પરિવાર જોવા જાય તો 25-30 તો હશે જ,
રાઈટ,
પણ વધારે હોય તો મને ખબર નથી. પણ હવે ધારો કે કોઈ ગુજરાતી આપણે ફંક્શન કરવું હોય તો 200 જણા આરામથી થઈ જાય.
બરાબર, તો શરૂઆતમાં ઓછા સભ્યો હતા ત્યારથી લઈને તમે ગુજરાતી જે સમાજ છે આપણો, જે સોસાયટી છે, એની સ્થાપના કેવી રીતે કરી અને કેવી રીતે સમુદાયને તમે વધાર્યો?
પહેલાં તો અમે ઘર મેળે કરતા હતા કે અમે 4-5 ફેમિલી ઘરે ભેગા થઈને દિવાળી કરતા હતા અને પછી નવરાત્રિ અમે બધા નોન ગુજરાતી ને ગુજરાતી બધા ફ્રેન્ડ્સ ભેગા થઈને કરતા હતા. પછી જેમ જેમ બધા ફેમિલી એ ડિસાઈડ કર્યું કે એ લોકો અહીંયા સેટલ થઈ રહ્યા છે, બધું થઈ રહ્યા છે, તો પછી અમારા ઘરે પ્રિતેશ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એટલે 4-5 આપણા ગુજરાતી ક્લબના મેમ્બર્સ બધા ઘરે આવ્યા અને એમણે ડિસાઈડ કર્યું કે એમને હવે આપણે અહીંયા ગુજરાતી ક્લબ કરવું છે અને આપણે ગુજરાતીના તહેવારો સ્પેશિયલી નવરાત્રિ કરીએ. એવી રીતે કરીને ગુજરાતી ક્લબની સંસ્થા આપણે કહીએ કે શરૂઆત થઈ.
આપ કંઈ ઉમેરવા માગશો પૃથેશભાઈ?
ના, એટલે સાચી વાત છે. પહેલાં અમે તો અહીંયા 2-3 ફેમિલી જ હતા, એટલે બધું પહેલાં ઘરે કરતા હતા અને પછી હવે તો આપણા નવરાત્રિમાં ગુજરાતી નોન ગુજરાતી બધા પાર્ટિસિપેટ કરે એટલે અરાઉન્ડ 500 પીપલ થઈ જાય.
બરાબર, અને કયા કયા તહેવારોની ઉજવણી કરો છો સમૂહમાં?
અહીંયા અમે મલ્ટીકલ્ચર સોસાયટી છે એટલે અમે વર્ષોથી એમ કહીએ કે અમે બધા જ અહીંયા તહેવારો ઉજવીએ છીએ. જેમ કે હવે જન્માષ્ટમી, ગણપતિ, નવરાત્રિ, પછી દુર્ગાપૂજા, પછી પંજાબીનો તીજ થાય છે અહીંયા અને આપણું દિવાળીનું ફંક્શન થાય છે અહીંયા. હવે તો દિવાળી મોટા પાયે થાય છે, પહેલાં તો અમે લોકો ઘર ઘરે કરતા હતા અને પછી ક્લબમાં કરતા હતા, પણ હવે તો એકદમ મોટા સ્કેલમાં થાય છે.
Want to make a difference in your community but not sure how? Go to GoFundMe.com right now and start a GoFundMe. Seriously, your next fundraiser doesn't have to start in a school parking lot or a church basement. You can start a GoFundMe today in just minutes. Fundraise for yourself, a friend, or family member, or an organization. All that matters is that you care about them. GoFundMe is the trusted place to fundraise for what you care about. With no pressure to hit your fundraising goal, but tons of tools to help you reach it, you can confidently start fundraising right now. Whether it's creative, local, or critical, your cause matters. And there's a reason why GoFundMe is backed by millions and chosen by fundraisers everywhere. It works, and it matters. GoFundMe helps you make a real difference. Start your GoFundMe today at GoFundMe.com. That's GoFundMe.com. GoFundMe.com. This is a commercial message brought to you by GoFundMe.
પૃથેશભાઈ, ગુજરાતી સભ્યો જે ગુજરાતી સમુદાય છે એમનું યોગદાન કેટલું છે કે કોઈ ઓસ્ટ્રેલિયા ઉપર કુદરતી આફત આવે કે કોવિડ હોય કે કોઈ અન્ય આફત હોય, પૂર હોય, તો એમાં કેવી રીતે આપણે અન્ય સમુદાયોને હેલ્પ કરીએ છીએ આપણી સોસાયટી તરફથી?
સો કોવિડ વખતે અમે લોકો બધા અહીંયા જ્યારે સ્ટુડન્ટ બધા અહીંયા સ્ટુડન્ટ જે સીયુમાં જે બધા ફસાઈ ગયા હતા એના માટે અમે લોકો અરાઉન્ડ 2 મંથ્સ ફ્રી લંચ ડિનરની વ્યવસ્થા કરી હતી રેસ્ટોરન્ટમાંથી. પછી આસામમાં ફ્લડમાં અમે કર્યું હતું, પછી કોવિડ વખતે અમે અહીંયા કારણ કે અહીંયા ડૉક્ટર લોકોનું પોપ્યુલેશન વધારે છે, એટલે અહીંયા અમે કોવિડ વખતે અહીંયા ફંડ રેઝિંગ કર્યું હતું પેલા ઓક્સિજનના મશીનો માટે, એટલે કમ્યુનિટીની બહુ સારું કોન્ટ્રીબ્યુશન.
બરાબર. અને બધા ગમે ત્યારે કુદરતી આફત કે કંઈ આવે ત્યારે મદદ માટે આતુર.
સાચી વાત છે.
બરાબર. પૃથેશભાઈ અને ટ્વિંકલબેનના પુત્રી જસલીન પટેલ પણ આપણી સાથે જોડાયા છે. જસલીન, સ્વાગત છે તમારું SBS ગુજરાતીમાં.
થેન્ક યુ.
જસલીન, તમે ક્રિકેટર છો એવું સાંભળવા મળ્યું છે મને, તો શું છે આ, ક્યારે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને કેવી રીતે ક્રિકેટમાં રસ પડ્યો?
એટલે 8-9 વર્ષ પહેલાં મેં ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું.
રાઈટ.
હું નાની હતી ત્યારે હું લાઈક મમ્મી સાથે લાઈક હું બહુ બધા બહુ બધી વસ્તુ મેં ટ્રાય કરી, ડાન્સ, જિમ્નાસ્ટિક, સ્વિમિંગ. અને પછી એ ટાઈમે ડેડે કીધું એનું બિઝનેસ હવે ચાલુ થયું, પણ ત્યારે સેટ કરતા હતા ત્યારે એ બહુ બિઝી હતા અને ડેડ ક્રિકેટ રમતા હતા, એટલે પછી મને એમ થયું કે હું એ ટ્રાય કરું, એટલે પછી કંઈક નવું ટ્રાય કરવાનું મળે અને પ્લસ હું ડેડ સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું, અને પછી રમવાનું ચાલુ કર્યું અને પછી મને બહુ મજા આવી, એટલે હવે હજી પણ રમું છું.
બરાબર. એટલે આપના પપ્પાની જે ઈચ્છા હતી કે એમને ક્રિકેટમાં ઘણો ઇન્ટરેસ્ટ લાગે છે, એટલે પછી તમે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું.
હા, એટલે પછી લાઈક કારણ કે ડેડી ઘરે હોય અને પછી ક્રિકેટમાં પણ હોય અને પછી કામમાં હોય, એટલે પછી હું બે વસ્તુ ડેડ સાથે કરી શકું, ઘરે અને પ્લસ ક્રિકેટમાં.
તો ક્રિકેટમાં તમારી ફેવરેટ ટીમ કઈ, ઇન્ડિયા કે ઓસ્ટ્રેલિયા?
મને ઇન્ડિયાની વુમેન્સ ટીમ બહુ ગમે.
એટલે તમને તમારા ફેવરેટ ક્રિકેટર કોણ છે?
ઇન્ડિયાના વુમેન્સ ટીમમાં જે માયમા રોડ્રિગ્સ છે એ મને બહુ ગમે અને મને સ્મૃતિ મંદાના પણ બહુ ગમે છે.
બરાબર. તો હું ફરી ક્યારેક કેન્સ આવું ત્યારે સ્મૃતિ મંદાનાનો ઓટોગ્રાફ આપના માટે અચૂક લેતો આવીશ.
હા, પ્લીઝ લઈ આવજો.
તો જસલીન, સ્ટડી અને ક્રિકેટ વચ્ચે તમે બેલેન્સ કેવી રીતે રાખો છો?
એટલે આઈ ગેસ હાઈસ્કૂલમાં એટલું બધું ડિફિકલ્ટ નહોતું, પણ હવે હું MBBSના ચોથા વર્ષમાં છું, એટલે થોડુંક વધારે લાઈક સ્ટડીનું હોય, એટલે હું શું કરું, મારું એક પ્લાનર રાખું અને એમાં જે વસ્તુ સેટ હોય જેમ કે ક્લાસ અને ટ્રેનિંગ અને ગેમ્સ એ લખી લઉં, એટલે પછી ઇઝીલી ખબર પડે કે કયા દિવસે વધારે ટાઈમ હોય ને કયા દિવસે ઓછો ટાઈમ હોય, અને એ પ્રમાણે પ્લાનિંગ કરું.
રાઈટ. આપનું સ્ટુડન્ટ કાઉન્સિલમાં પણ સારું એવું યોગદાન છે, તો એના વિશે જણાવશો કે તમે સ્ટુડન્ટ કાઉન્સિલમાં કેવી રીતે સિલેક્ટ થયા અને ત્યાં તમારે શું કામ કરવાનું હોય છે?
એટલે હાઈસ્કૂલમાં હું બહુ બધા લાઈક લીડરશીપ રોલ કરતી હતી, એટલે પછી મારા પ્રિન્સિપલે મને આઈ ગેસ ઈ કાઉન્સિલ માટે નામ આપ્યું હતું અને હું સિલેક્ટ થઈ. અને એમાં શું હતું કે ક્વીન્સલેન્ડના એજ્યુકેશન મિનિસ્ટર સાથે વર્ષમાં એક બે વાર મળવાનું, એ લોકો ટોપિક આપે અને એ ટોપિક પ્રમાણે અમુક ક્વેશ્ચન્સ હોય, અને પછી હું મારા એક્સપિરિયન્સ સ્કૂલમાંથી લઈને ત્યાં જાઉં અને એ લોકો જે ક્વેશ્ચન આપે એના આઈ ગેસ આન્સર આપું. લાઈક એક ફોર એક્ઝામ્પલ સાયબર બુલિંગનો ટોપિક હતો, એટલે એ પ્રમાણે હું કહું કે ઓકે મને એવું લાગે છે કે સ્કૂલમાં કદાચ ફોન્સનો ટાઈમ હોવો જોઈએ, લાઈક અમુક લાઈક લંચમાં ન હોય, એટલે કે લાઈક સ્કૂલમાં વધારે સાયકાયટ્રિસ્ટનો સપોર્ટ આવવો જોઈએ, એવી બધી વસ્તુ.
બરાબર. તો શું તમને મજા આવે છે એમાં?
હા, એ આમ બહુ સારો એક્સપિરિયન્સ હતો અને નેટવર્કિંગ માટે પણ સારું હતું.
બિલકુલ. પૃથેશભાઈ, આપને પૂછવા માંગીશ કે કેન્સમાં જો કોઈ સ્ટુડન્ટ કે કોઈ નવો પરિવાર સ્થાયી થવા આવે તો એના માટે આપને શું સલાહ છે કે કેવી રીતે એ અહીંયાના સમુદાયમાં ભળી શકે અને કેવી રીતે એક પોતાની એક અલગ છાપ છોડી શકે?
એટલે હવે જે લોકો આવે એના માટે તો અહીંયા ઘણો બધો સપોર્ટ છે. અહીંયા ગુજરાતીનું ક્લબનું અમારું ફેસબુકનું પેજ છે, પછી અહીંયા એક સ્વામિનારાયણનું મંદિર બી છે, ત્યાં બી લોકો શનિવાર રવિવારે મોસ્ટલી બધા ઘણા બધા ગુજરાતીઓ ભેગા થાય છે, એટલે એ બે જગ્યાનો કોઈનો કોન્ટેક્ટ કરે તો અહીંયા હવે તો ઘણો સપોર્ટ છે.
બરાબર. અને આ ઉપરાંત આપણો ગુજરાતી સમુદાય તો છે જ, અને મંદિર કે અન્ય કોઈ સંસ્થા તરફથી પણ એમને મદદ મળી રહે.
કરેક્ટ.
બરાબર. પૃથેશભાઈ, ટ્વિંકલબેન અને જસલીન, આજે તમે કેન્સ સેન્ટ્રલમાં આવ્યા અને અમારી સાથે તમારા જીવન વિશે, તમે કેન્સમાં કેવી રીતે સ્થાયી થયા, કેવી રીતે ગુજરાતી સોસાયટીની રચના કરી, કેવી રીતે તહેવારોની ઉજવણી કરો છો અને કેન્સના જીવન વિશે અમને માહિતી આપી, એ બદલ હું વત્સલ પટેલ સમગ્ર SBS ગુજરાતી ટીમ તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.
થેન્ક યુ.
થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.